महान हृदय को भा गया, गया काई गया। दिव्य ध्वनि दातार मन श्रद्धा के सुमन।
पूज्य गुरुदेव श्री नो अत्यंत मार्मिक प्रवचन योगसार ग्रंथ ना आधारे अपने आज 23 नंबर नी गाथा ना आधारे अने इना पछी नी गाथाओ ना आधारे अपने पूज्य गुरुदेव श्री नो अत्यंत मार्मिक प्रवचन अने बहुत सरस सरल समझाय एवं प्रवचन हमणा आपणे सांभळ्युं। आपणे आ चर्चा चालू करीए छे अने साथे साथे आपणे आजे जे उत्तम सत्य धर्मनी आराधनानो दिवस, उत्तम सत्य धर्मना धारक मुनिराजो एनी पण आपणे प्रणति अने स्वरूप जोशुं। सत्य स्वरूप गुदेशिता जे पछी पण घणो खुलासो जे आपणे सांभळ्युं केटलुं बधुं सरस। आत्मा जाणनार स्वभाव ने बे तेमा जणाय छे कि वो एकाकार थई जाय, एज खरेखर असत्य छे, झूठ छे, ख्याला छे, अपरमार्थ छे, अभूतार्थ छे। बहु सरस बधी चर्चा आवी। चलो आपणे वधारे भूमिका नथी बांधता, आपणे विषय चालू करीए अने पछी जे आपणे आजे जे स्लाइड छे ए स्लाइड ना आधारे पण जे गईकाले आपणे विषय चालू कर्यो हतो एने आपणे आगळ वधारशुं। जो हवे शुं कहेवा मांगे छे अहींया, सौथी पहेला तो गाथाओ जोईए। जो 23 नंबर नी गाथा थी चर्चा जोईए, एक बे बहु महत्वपूर्ण पॉइंट छे ए लईए। 23 नंबर नी गाथा योगसारमां शुं कहे छे जो आपणे फटाफट अन्यार्थ वाचीए छे। जे लोकाकाश प्रमाण, हेडिंग छे आनुं आत्मा लोक प्रमाण असंख्यात प्रदेशी छे। थोड़ोक आमां विषय समझवा जेवो छे, उपयोगनी एकाग्र राखजो, एकदम विषय समझाशे। पहली वात छे आवी, आत्मा लोक प्रमाण असंख्यात प्रदेशी छे। आ गाथा मां आत्मानु स्व क्षेत्र समझावे छे। आपणे जे क्षेत्र ने आपणुं क्षेत्र मानीए छे ने, ए क्षेत्र खरेखर आपणुं क्षेत्र नथी। आपणे जे पर क्षेत्र ने, पर घर ने, जेटला पण स्क्वेर फीट नुं घर होय, ख्याल आवे छे, ए घर ने, ए क्षेत्र ने आपणे आपणुं मानीए छे। ए खरेखर आनी पछीनी गाथा, ए खरेखर पंच परावर्तन मां क्षेत्र परावर्तन नु कारण छे एवुं मानवुं। आपणा भावथी ज तो परावर्तन नो बंध थाय छे ने, तो पंच परावर्तन नो जे बंध थाय छे एमां आपणा पर क्षेत्र नी महिमा आवे छे ने, एटले माटे आपणा पर क्षेत्र मां अनादिकाल थी उत्पन्न थई रह्या छे, जन्म करी रह्या छे, मरण करी रह्या। આજે તો ગુરુદેવશ્રી ગજબ જે 84 લાખ યોની વાળી ગાથા છે એમાં તો કેટલા ગજબના ભાવ ખોઈરા, ક્યાંથી ક્યાં વાત લઈ ગયા એ આપણે લઈએ। જો હવે સૌથી પહેલા શું આવી વાત, આત્મા લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી છે। હવે બે વાક્ય આવે છે આગમમાં, આ વાંચી લઈએ। જો અન્યાર્થ વાંચે, જે લોકાકાશ પ્રમાણ શુદ્ધ અસંખ્યાત પ્રદેશોથી પૂર્ણ છે તેને સદા આત્મા જાણો અને શીઘ્ર જ નિર્વાણ પ્રાપ્ત કરો। આ થઈ 23 ગાથા। આના પછીની જ ગાથાના રિલેટેડ છે એટલે વાંચી લઈએ। નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ છે અને વ્યવહારથી સ્વ શરીર પ્રમાણ છે। આમાં ગુરુજીએ ખુલાસો કર્યો, લોક પ્રમાણ છે એટલે લોક વ્યાપી છે એમ નહીં, લોક પ્રમાણ છે એટલે લોકના જેટલા પ્રદેશો છે એટલા પ્રદેશી આત્મા, અસંખ્યાત પ્રદેશી આત્મા નિશ્ચયથી એના સ્વક્ષેત્રમાં રહેલો છે। અને વ્યવહારથી કહો તો કે આ શરીર પ્રમાણ આત્માનું ક્ષેત્ર આકાર છે। આટલી વાત બે સમજાય, જો આમાં ઘણી બધી વાતો છે આપણે લઈએ, પહેલા રીડિંગ કરીએ છીએ નિશ્ચયથી। હવે 24 નંબરની ગાથા, નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ છે અને વ્યવહારથી શરીર સ્વશરીર પ્રમાણ છે। આત્માનો આકાર સ્વશરીર પ્રમાણ છે, આપણું અજ્ઞાન તો આ સ્વશરીરના આ શરીરના આકારને સ્વમાને છે। ન સમજાય, બે વાર સમજાય, આત્માનો આકાર આ શરીર પ્રમાણ છે। જેમ આપ્યું ઉદાહરણ કે પાણીનો લોટો, લોટામાં પાણી હોય તો એ પાણી લોટાના આકારે થઈ જાય, પણ લોટો ભિન્ન છે અને પાણી ભિન્ન છે કે નહીં બોલો? લોટો ભિન્ન છે, તમે તપેલીમાં નાખો તો એ પાણી તપેલીના આકારે, તમે મોટા થાળમાં નાખો, થાળીમાં ઠારો તો એ થાળીના આકારે થઈ જાય, ગ્લાસમાં તો ગ્લાસ, તો એ ગ્લાસ ભિન્ન છે અને એ પાણી ભિન્ન છે કે નહીં? એવી રીતના આ શરીર ભિન્ન છે। જો આ બધું આપણે કહીએ ને નિર્ણયમાં અને ભાવભાષણમાં લઈ લો ને, તો આ બધું વાંચવા પૂરતું, સાંભળવા પૂરતું ને સંભળાવવા પૂરતું રહી જશે। આ કેવી અસમાન જાતિ દ્રવ્ય પર્યાયની એકત્વતા જીવ કરી બેઠો છે કે જે શરીરનો આકાર છે, શરીરના આકારથી આત્મા ભિન્ન છે. અરે વ્યવહારમાં સંસારમાં શરીરના આકાર પ્રમાણે છે, પણ શરીર અલગ છે ને આત્મા અલગ છે, એનો આકાર અલગ છે, આનો આકાર અલગ છે, એનો આકાર સ્વતંત્ર છે, આનો આકાર સ્વતંત્ર. બહુ ગજબ ગાથા છે. જો કઈ ગાથા વાંચે છે? 24. નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ છે અને વ્યવહારથી સ્વ શરીર પ્રમાણ છે. ઓહો ગજબ. ખાલી આત્મા નહીં, આ તો આત્માની વાત છે. હરેક દ્રવ્ય પોતાના સ્વક્ષેત્રમાં રહેલો છે. એક પરમાણુ હોય તો એક પ્રદેશી છે, એક કાલાણુ હોય તો એક પ્રદેશી છે. તો એક કાલાણુ પોતાના એક પ્રદેશમાં રહેલો છે કે નહીં? એક પરમાણુ પોતાના સ્વક્ષેત્રમાં રહેલો છે કે નહીં બોલો? એનો મતલબ શું થયો રૂપાબેન? એનો મતલબ થયો એક દ્રવ્ય બીજા દ્રવ્યના ક્ષેત્રમાં વ્યાપે નહીં, અને વ્યાપ્ય વ્યાપક સંબંધ ના હોય ત્યાં કરતા કર્મ સંબંધ પણ ન હોય. શું સિદ્ધાંત આવ્યો? વ્યાપ્ય વ્યાપક સંબંધ નથી તો કરતા કર્મ સંબંધ ના હોઈ શકે. સમજાય છે? જો કેટલી સરસ વાત છે. નિશ્ચયથી આત્મા લોક પ્રમાણ લોકાકાશના માપ જેટલા માપવાળો અને વ્યવહાર નહીંથી સ્વ શરીર પ્રમાણ પોતાના શરીરના માપ જેટલા માપવાળો તું જાણ. આ આત્મ સ્વભાવ તું જાણ અને શીઘ્ર જ સંસારને પાર પા. શું કીધું? આવા આત્મ સ્વભાવને જાણ, આવા સ્વદ્રવ્ય સ્વક્ષેત્ર સ્વકાર સ્વભાવાત્મક સ્વરૂપને જાણ અને સંસારથી પાર થઈ જા. ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? અહીંયા બહુ ગજબ છે. ગુરુદેશીનું આજનું પ્રવચન બહુ અદભુત હતું. ગુરુદેશી કીધું પોતાના સ્વક્ષેત્રમાં પ્રત્યેક દ્રવ્ય રહેલો છે ને, તો એની જે પણ સંપદા છે, એની જે પણ આપણે શું કહેવાય, એના જે પણ ગુણો છે, એના જે પણ ધર્મો છે, એના જે પણ સ્વભાવ છે, એની જે પણ શક્તિ છે, એ બધું એના સ્વક્ષેત્રમાં રહેલું છે. અને એના એ સ્વક્ષેત્રમાં એનું પરિણમન છે. એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્તમ સત, આ દ્રવ્યની મર્યાદા છે. આમાંથી શું શીખ્યા આપણે? આમાંથી એ શીખ્યા કે એક એક દ્રવ્ય પોતાની મર્યાદામાં રહીને પરિણમે છે. કોઈ દ્રવ્ય જળ હોય કે ચેતન હોય, જીવ હોય કે પર હોય, કોઈ દ્રવ્ય પોતાના સ્વક્ષેત્ર રૂપ સ્વદ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ રૂપ પ્રમાણની મર્યાદાનું ઉલ્લંઘન કરી શકવામાં સમર્થ નથી. અને જ્યારે મર્યાદાનું ઉલ્લંઘન કરી શકવામાં સમર્થ નથી તો એ એક દ્રવ્ય બીજા દ્રવ્યનો કરતા કેવી રીતે હોઈ શકે? તેથી સમય સારજીની ત્રીજી ગાથામાં પ્રત્યેક દ્રવ્યને સમય કહીને સુંદર કીધો, અને સુંદર કહીને કીધું કે આખા વિશ્વ ઉપર આ દ્રવ્ય ઉપકાર કરે છે. શું ઉપકાર કરે છે? કે પોતાના ગુણ પર્યાયમાં રહીને પરિણમે છે, એ જ એ દ્રવ્યનો વિશ્વ ઉપર ઉપકાર છે. તમે ઇમેજિન કરો ને, બધા એક મેક થઈ ગયા હોત તો શું થઈ ગયું હોત બોલો? છ ના છ ના રહ્યા હોત, અનંતના સંખ્યા અપેક્ષાએ અનંતના અનંત ના રહ્યા હોત. હા, આટલી ગાથા વાંચીને અહીંયા કે છે શીઘ્ર સંસારને પાર કર. આવું 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 સમજીને સંસારને પાર થઈ જશું? સ્વક્ષેત્ર ને અસંખ્યાત પ્રદેશી આત્મા લોક પ્રમાણ છે, નિશ્ચયથી આમ છે, વ્યવહારથી આમ છે, આ સમજીને સંસારથી પાર થઈ શકીએ? અરે હા, થઈ શકો. તું તારી મર્યાદામાં આવી ગયો ને, તને આ સમજાયું તો શું થયું બોલો? આનું જ્ઞાન થતા શું થયું? હવે એ શું જ્ઞાન થયું? ઓહો, પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના ક્ષેત્રમાં છે, પ્રત્યેક દ્રવ્ય પોત પોતાના ક્ષેત્રમાં રહીને પોતાનું કાર્ય કરવામાં સમર્થ છે. આપણને શું લાગે? આપણને શું લાગે? આ શરીર જડ છે, તેનું કાર્ય કોણ કરે છે? આપણે કરીએ છીએ, આપણે એને કરતા છે. તું, અરે તમને સાચી કહું, બહુ એક સ્થુર ઉદાહરણ આપું છું. આજે યંગસ્ટર્સ ઘણા બધા છે, એક બહુ બધી વાર આપ્યું છે, સાંભળજો. એક કલિંગર વાળો ને, કલિંગર વાળો, એ કલિંગર વાળો પણ આપણને કરતા કર્મ અધિકાર નો સાર સમજાવી દે છે. મમતા બેન કેવી રીતે? હવે આ વાત ક્યાંથી લાવ્યા? તમે જો તમે કલિંગર લેવા જાઓ ને તો તમે એને શું કહેશો? અચ્છા નીકળેગા ના, લાલ નીકળેગા ના, સફેદ નહીં નીકળેગા ના, ખરાબ નહીં નીકળેગા ના, સડાવા નહીં નીકળેગા ના, પૂછશો કે નહીં 25 પ્રશ્ન? બોલો રીટા બેન, બોલો બેન, બરાબર છે. હવે એને કીધું હા લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ, અચ્છા અચ્છા, અરે બહુ અચ્છા હે, બહુ અચ્છા. તમે લઈને આવ્યા ઘરે અને તમે એને સુધાર્યું, જે આપણી ભાષા પણ આપણે કાપ્યું, અરે આપણી ભાષા ના હોય, સુધાર્યું સુધાર્યું સમાર્યું. સમજાય છે? અને એકદમ સડેલું નીકળ્યું. તમે એને લઈને ગયા એની પાસે, એ તમને આ સ્વક્ષેત્ર પરક્ષેત્રની ગાથા સમજાવી દેશ. કેવી રીતે બોલો, કેવી રીતે? તમે કહેશો ને સડેલા નીકળ્યા, આપને કહા તા અચ્છા નીકળેગા સડેલા નીકળ્યા, તો એ શું કહેશે બોલો? એ શું કહેશે? ભૂલ જાઉં ઉસમે. બોલો, એને પણ ખબર છે કે ભાઈ કહેવાની વ્યવહારની ભાષા અલગ છે કે અચ્છા નીકળેગા, પણ જેવું નીકળવાનું હશે એના ક્ષેત્રમાં એનું જેવું પરિણમન લખાયેલું છે એ જ પ્રમાણે થશે. એને કોઈ જીનેન્દ્ર અમિન્દ્ર, એને શબ્દ નથી આવડતા જીનેન્દ્ર અમિન્દ્ર તીર્થંકર બદલી શકવામાં સમર્થ નથી, પણ એને ભાવભાષણ છે કે આમાં હું કાંઈ નહીં કરીશ. અરે આથી સાંભળીને તો ઉછળી જાય, બસ ફિનિશ. એના આટલું સાંભળ્યું, એના બસ કીધું ને સંસારને પાર કર્યો. ઓહો હો ઓહો, એટલે હું તોરણની સાર કીધું ને અનાદિ શું, અનાદિ અનંત પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક અસંખ્યાત પ્રદેશી અનાદિ અનંત જીવ 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 દ્રવ્ય અસંખ્યાત પ્રદેશી ક્ષેત્ર અનાદિ અનંત કાળ અને પ્રસિદ્ધ જ્ઞાનાદિ ગુણોનો ધારક તું આપ તું છો. બસ આટલી વાત આવી ગઈ. સમસ્ત કરતા ભાવ, સમસ્ત અજ્ઞાન, સમસ્ત કર્તૃત્વનું ભૂત અહીંયા ઉતરી જાય. આ ગાથાને સમજી બે વાક્ય બોલું, હવે પકડશો થોડો ઉપયોગ અલર્ટ રાખજો. જો એક વાક્ય આવે અહીંયા શું આવ્યું કે આત્માનું ક્ષેત્ર કેવું છે, તો કે લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ. બરાબર છે? તો લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં આત્મા રહેલું છે, આ એનું ક્ષેત્ર છે. બરાબર છે? તો એના ગુણો પણ ક્યાં હશે? એ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં, એક એક પ્રદેશમાં એના અનંત ગુણો રહેલા છે. બરાબર? હવે બીજી વાત આવે છે, જરા સાંભળજો. પહેલું વાક્ય શું આવ્યું? લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, એટલે જેટલા લોકાશ પ્રદેશ, અલોક નહીં, લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા પ્રદેશ આત્માના છે. એ તો સંકોચ વિસ્તારની સામર્થ હોવાના કારણે શરીર પ્રમાણ અને પછી લાસ્ટમાં કિંચિત ન્યૂન પુરુષાકાર થઈ જાય છે. એ બધી વાત તમને બધાને ખ્યાલ છે. મારે બીજું કેવું છે, એક શબ્દ આવે છે લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, અને એક આગમમાં શબ્દ આવે છે અસંખ્યાત લોક પ્રમાણ. કન્ફ્યુઝ નહીં થતા, જો કન્ફ્યુઝ થવાનો હોય તો છોડી દેજો, પણ તમે અગર એકાગ્રતાથી સાંભળશો તો તમને સમજાશે. બે બે વાત બોલી, આ બે માં જમીન આસમાનનો ફરક છે. નાઉ આઈ વિલ પ્રૂવ ધેટ ઇન ફ્રન્ટ ઓફ યુ આગમના આધારે. હવે સાંભળજો, આમાં એટલી ગજબની વાત છે. પહેલા શું કીધું? ક્ષેત્ર. જો હવે ક્ષેત્રને લક્ષમાં લો તો લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ, અને એ લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં જે વિકારી ભાવ છે, પર્યાય ક્ષેત્રમાં ગુણ છે ને, તો ગુણની પર્યાય દ્રવ્ય ક્ષેત્ર કાળમાં બધું ભૂલી જજો, પર આ શરીર ઘર કુટુંબ બધું ભૂલી જાઓ. એટલે ચાર વસ્તુ ખ્યાલમાં લો, હું જીવ દ્રવ્ય લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશ. ક્ષેત્રમાં આવી ગયા બધા? ઓકે. હવે એ ક્ષેત્રમાં, મારા ક્ષેત્રમાં, મારા ઘરમાં, મારા નિજ લોકમાં એક એક પ્રદેશ ઉપર અનંત ગુણો છે. ઓકે. એ ગુણોનું પરિણમન થાય છે. હવે સાંભળજો સાંભળજો, લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી આત્મામાં અનાદિકાળથી, મિથ્યા દ્રષ્ટિની વાત લઈએ તો અનાદિકાળથી, લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશી આત્મામાં અનાદિકાળથી અસંખ્યાત લોક પ્રમાણ અદૈક ભાવ થાય છે. શું ગજબ બોલો, અસંખ્યાત લોક પ્રમાણ અદૈક ભાવ પર્યાય. ક્યાં ક્યાં ક્યાં? લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશમાં. હવે બોલો, હવે 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 આનંદ તો હવે ના ફર્સ્ટ આઈ લિક્સ અસંખ્યાત પ્રમાણ. બરાબર? અસંખ્યાત લોક, એક લોક. નાવ મેચ, થોડું મેચ. એક લોકમાં, લોક લોકાકાશ, એક લોકમાં આપણે કહે ને એક બાસ્કેટમાં પાંચ એપલ, તો પાંચ બાસ્કેટમાં કેટલા? ઇઝી સમજાયું પહેલા બધાને? એક બાસ્કેટમાં પાંચ એપલ, તો પાંચ બાસ્કેટમાં કેટલા? તો યુ મલ્ટીપ્લાય ને, 5 ઇન્ટુ 5 વિલ ડુ, રાઈટ? ઓકે. એવી રીતના જ અહીંયા કરજો. એક લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશ, આર યુ વિથ મી એવરીવન? એક લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશ, તો એવો એક નહીં, બે નહીં, ત્રણ નહીં, અસંખ્યાત લોકમાં કેટલા પ્રદેશ? અન્ડરસ્ટુડ? અગેન અગેન, એક લોકમાં અસંખ્યાત પ્રદેશ, અસંખ્યાત લોકમાં કેટલા પ્રદેશ, તો યુ વિલ મલ્ટીપ્લાય અસંખ્યાત ઇન્ટુ અસંખ્યાત, રાઈટ? તો અસંખ્યાત ઇન્ટુ અસંખ્યાત ને મલ્ટીપ્લાય કરશો તો પણ ગણિતમાં આવશે અસંખ્યાત જ. સમજાય છે? તો એવા અસંખ્યાત, હવે આનંદ લેજો, એવા અસંખ્યાત લોક પ્રમાણ વિચિત્ર ઔદયિક ભાવ પ્રમાણ અસંખ્યાત આત્માના પ્રદેશમાં ઉત્પન્ન થવા છતાં પણ આત્માનો સ્વભાવ ગુણ આત્માનું અનાદિ અનંતપણું અને આત્માની સામર્થ્યને રંજ માત્ર પણ હાની આવી નથી. બોલો જલ્દી. રીટાબેન ખ્યાલ આવ્યો? ગણિત સમજાયું? ક્યાં થાય છે વિકાર, ક્યાં થાય છે? અને એ વિકાર મારા ક્ષેત્રમાં થાય છે. પણ 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 એ જ ક્ષેત્રમાં ખાલી વિકાર નથી ને, એ જ ક્ષેત્રમાં વિકારથી રહિત એવો નિર્વિકાર સ્વભાવ પણ છે કે નહીં બોલો? એ નિર્વિકાર સ્વભાવને એ વિકાર ક્યાં થયો? વિકાર એ નિર્વિકાર સ્વભાવ જ્યાં છે ત્યાં જ એ અસંખ્યાત લોક, સોરી, એ આત્માના અસંખ્યાત પ્રદેશમાં જ. પરંતુ પરંતુ એ વિકાર જુદો અને સ્વભાવ જુદો ને જુદો રહી ગયો ત્યાં જ ત્યાં જ. બોલો, ખ્યાલ આવે છે તમને? સમજાય વાત? જેવી રીતના આપણે કહીએ ને કે પાણી, પાણીને અગ્નિના સંયોગમાં રાખો તો શું થાય? પાણી ઉષ્ણ થાય ને. તો પાણીનું જે ક્ષેત્ર છે એ ક્ષેત્ર જે પાણીનું, અગ્નિ તો નિમિત્ત છે. હવે તમે સમજો, અગ્નિ નિમિત્ત છે, પાણીનો સ્વભાવ શીતળ છે, અને અગ્નિના સંયોગમાં પાણી થયું ગરમ. ત્રણ વાત સમજાય? અગ્નિ નિમિત્ત, અગ્નિ નિમિત્ત, પાણીનો સ્વભાવ શીતળ, બરાબર? પાણીનો સ્વભાવ શીતળ, પોતા પર ઘટાડવાનું છે પછી. પેલા આ સમજશું ને, તો દિસ વી હેવ ટુ અપ્લાય ઇનસાઇડ. અગ્નિ નિમિત્ત, પાણીનો સ્વભાવ શીતળ, પાણી એના અસંખ્યાત એટલે જે પણ એનું પ્રદેશ છે એના પ્રદેશમાં છે કે નહીં? એનો શીતળ સ્વભાવ ત્યાં છે કે નહીં? ઓકે, હવે એની અવસ્થા છે કે નહીં? સ્વભાવ છે તો એની અવસ્થા છે કે નહીં? દ્રવ્ય હોય તો ગુણ હોય ને, ગુણ હોય તો પર્યાય હોય કે નહીં? ઓકે, તો દ્રવ્ય ગુણ પર્યાય એનું ક્ષેત્ર, દ્રવ્ય સ્વભાવ અને પર્યાયની યોગ્યતા જો શું છે? અગ્નિના સંયોગમાં આવીને પાણી ઉષ્ણ થાય, બરાબર? હવે પાણી એકદમ ઉકળતું ઉષ્ણ છે, તો એની અવસ્થા કેવી છે? અવસ્થા ઉષ્ણ. અચ્છા, ઉષ્ણ અવસ્થાના સમયે જ એનો શીતળ સ્વભાવ છે કે નહીં? બસ એટલું કહો મને. ક્યાંય બાજુમાં આગ લાગે, ક્યાંય બાજુમાં આગ લાગે તો એ તમે ઉષ્ણ નહીં, નહીં નહીં નહીં, ગરમ પાણી નહીં નાખો ગરમ આગમાં. એમ કરશો? તમને સમજાય છે? મને અડધાના તો મોડા ન દેખાતા, ખાલી આટલું ઉપર ઉપર. ઇટ્સ ઓકે, તમને બધાને અવાજ આવે છે ને? પોઈન્ટ ખ્યાલમાં આવે છે? એ અગ્નિ બુજાવવા માટે તમે ઉકળતું પાણી નાખશો કે નહીં? બોલો બોલો. એ સમયે પાણી ઉકળતું છે, એની અવસ્થા ગરમ છે, તો પણ તમે નાખ્યું કેમ? નાખ્યું કેમ? અગ્નિને બુજાવવા નાખ્યું કેમ? કારણ કે તમારી દ્રષ્ટિ એ ઉષ્ણ અવસ્થા, તમારી દ્રષ્ટિમાં એ ઉષ્ણ અવસ્થા ગૌણ થઈ ગઈ અને એનો સ્વભાવ મુખ્ય થઈ ગયો. થઈ ગયો કે નહીં બોલો? અને એથી શું સિદ્ધ થયું? કે એ જ ક્ષેત્રમાં ઉષ્ણતા અવસ્થામાં હોવા છતાં એનો શીતળ સ્વભાવ ઉષ્ણ અવસ્થાથી સદાકાળ અપ્રભાવિત હતો કે નહીં? એવું જ, એવું જ આપણું સ્વરૂપ છે કે નહીં બોલો? અસંખ્યાત, તમને સમજાય છે? આપણે બહુ ઇઝીલી બોલી ગયા ને કે એક લોકમાં અસંખ્યાત કૃષ્ણ, અસંખ્યાત લોકમાં કેટલા પ્રદેશ ને મલ્ટીપ્લાયની સર અસંખ્યાત. તમે એનું ઇમેજિન કરો, ભાવ પરાવર્તન શું છે? દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ભાવ, ઓહો, અનાદિકાળથી અસંખ્યાત લોક પ્રમાણ ઔદયિક ભાવ રૂપે પરણવા છતાં લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશને એ અડ્યો નથી, એ વિકાર ભાવ સ્વભાવને અડ્યો નથી, ક્ષેત્રને મલિન કર્યું નથી, સ્વભાવને મલિન કર્યું નથી, અને ગુણોને જ કર્યા. ક્ષેત્ર તો શું મલિન થશે, સ્વભાવ તો શું મલિન થશે, ગુણ શું મલિન થશે? અને મલિન થઈ જાય તો એને સ્વક્ષેત્ર, સ્વદ્રવ્ય, સ્વભાવ નહીં કહેવાય. મલિન થઈ જાય તો શું મતલબ થયો? કો ખૂબી જા છે ને, ખૂબી જા છે કે મલિનતાની વચ્ચે પણ પણ અમે એવું નહીં થાય કે મલિનતા નહીં આવે. વિકલ્પ નહીં આવે. હમણાં એવું નહીં થાય કે ઔદૈક ભાવની ધારા પ્રવાહ નહીં ચાલે, પણ આપણો પુરુષાર્થ શું છે? એ ઔદૈક ભાવથી, ઔદૈક ભાવથી ભિન્ન ત્યાં જ સ્વભાવ છે. સ્વભાવને તારે ઔદૈક ભાવથી ભિન્ન જોવો પડશે, જાણવો પડશે, અનુભવવો પડશે, વેધવો પડશે. આ પુરુષાર્થ છે. પુરુષાર્થ મલિનતાને હટાવવાનો નથી, પુરુષાર્થ ઉદયને બદલવાનો નથી, પુરુષાર્થ સંયોગમાં ચાલવાનો નથી, પુરુષાર્થ સ્વભાવમાં કંઈક કરવાનો નથી. અરે હું સ્વભાવ છું એવો નિર્ણય કરવામાં અનંત પુરુષાર્થ. સ્વભાવને બનાવવાનો છે, પરદ્રવ્યને હટાવવાના છે. ચાલતી રાગાભી ભાવની ધારામાં કંઈ કરી શકશે તો શું કરી શકવામાં સમર્થ છે? બોલો, મહેસૂસ કરો, શું કરી શકવામાં સમર્થ છે? આ બધું હોવા છતાં જ્યાં બેઠો છે, જ્યાં ઉભો છે, જ્યાં ઉદય તને લઈ જાય ત્યાં તું ઉદયથી ભિન્ન છો એવો નિર્ણય કરવામાં તું સમજ સક્ષમ છો. અને આ ચૂકી ગયા તો બાજી હારી ગયા, અને આ કરી ગયા તો બાજી જીતી ગયા. ચકલી કરી લે છે, એને નથી ખબર કે એ કયો દાણો ચણે છે, એ ચોખાનો છે કે જુવારનો છે કે ઘઉંનો છે, એને નથી ખબર. એને એ ખબર છે કે આ ચણનાર હું નથી, હું જાણનાર છું. વિચાર કરો, એને નથી આવડતો પ્રમાણનો દ્રવ્યષ્ટિનો વિષય ને સાત તત્વ અને છ દ્રવ્ય ને પર્યાય ગુણ કાંઈ નથી ખબર. એને ભાવ ભાષણ છે કે આ હું નથી ના હું છું. અરે બોલો, ખ્યાલ આવે છે, સમજાય છે? ચલો, તો આ આપણે થોડીક વાત લોક પ્રમાણ અસંખ્યાત પ્રદેશની કરી, અને અસંખ્યાત લોક પ્રમાણ ઔદૈક ભાવની કરી, અને એ ભાવથી ભિન્ન પારિણામિક ભાવ ત્યાં જ છે. શું ગજબ વાત છે! મને કહો, આજે સમય સારી છે ને? તમારી બાજુમાં પ્રવચન સારી, સમય સારી છે, થોડું સાંભળજો. એની પેપર ક્વોલિટી કેવી હોય? અચ્છા, પહેલા એ છોડો, પહેલા હું તમને બીજું કહું. ન્યૂઝ પેપર આવે છે તમારા ઘરે? ન્યૂઝ પેપર આવે ને? અરે આવે છે કે નહીં? મુંબઈ સમાચાર, ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, એ મુંબઈ સમાચારની પેપર ક્વોલિટી કેવી હોય? રદ્દી રદ્દી. અરે બોલ, ન્યૂઝ પેપરની પેપર ક્વોલિટી રદ્દી. એ ન્યૂઝ પેપરમાં જે ન્યૂઝ આવે એ શું થયું? અચ્છા, હા, હું નથી કેતી, રૂપાંતરી કે છે, એટલે આગળ આવવું પડશે. ચાલો આગળ આવું, જલ્દી જલ્દી થોડા આગળ આવી જાઓ, થોડા આગળ આવી જાઓ. અરે ચલો ચલો જલ્દી. ન્યૂઝ પેપર ની પેપર ક્વોલિટી, બોલો રિદ્ધિબેન, રદ્દી. ઠીક છે ને? ખુરશી વાળા તો બધા સેટલ જ છે. ચલો કઈ વાંધો નહીં. હા બોલો, ન્યૂઝ પેપર ની પેપર ક્વોલિટી રદ્દી. ન્યૂઝ પેપરની પેપર ક્વોલિટી રદ્દી. એમાં જે ન્યૂઝ આવે એ, બોલો સમયભાઈ, એમાં જે ન્યૂઝ આવે એ, હવે અડધા બોલશે જ નહીં. એ ન્યૂઝ પેપર ગુરદેશી કે ને, જ્યાં સુધી ને સમાચાર પત્ર ના આવે ત્યાં સુધી રઘવાયા કૂતરાની જેમ આમથી આમ સામે જે જરા ધ્યાનથી. તો એમાં જે સમાચાર આવે છે ખરેખર એ સમાચાર પણ રદ્દી. એ સમાચારને વાંચવાના ભાવ, હવે તમે જ બોલો, હું નહીં બોલું. એ સમાચારને વાંચવાના ભાવ પણ, અને એ સમાચાર વાંચીને જે શુભ અશુભ રાગ દ્વેષ પાપમય જે ભાવ થયા એ રદ્દી, અને એનાથી જે કર્મનો બંધ થયો એ પણ. પોઈન્ટ ચાલવા છે? અહીંયા તમે ઘરે બેઠા બેઠા અને ચા કોફી પીતા હો, અને પછી આમ થઈ ગયું, આમ થયું, અરે મોદી સાહેબ આમ નતું કરું, આમ કરું તું, આમ કરું તું, કોઈ તમને પૂછી ન તો કઈ કરવાનું નથી, અને તો પણ સતત શું ચાલે શું ચાલે એ સંકલ્પ. હવે હવે ચલો અહીંયા આવો. સમયસારજી ગ્રંથાદી રાજની પેપરની ક્વોલિટી બેસ્ટ, ઉત્તમ. અરે બોલો, બેસ્ટ. પેપર ક્વોલિટી કેવી? ઉત્તમ. 2000 વર્ષ પહેલા વન જંગલમાં બિરાજમાન સમર્થ આચાર્યો, કુમકુન આચાર્ય દેવ જેવા સમર્થ આચાર્યોએ જે સમાચાર અંદરમાં ડૂબી ડૂબીને, ઓલી પહેલાના જમાનામાં હોય ને ઇંકપોટ હોય ને, ઇંકપોટ એમાં ડીપ કરે અને પછી લખે, ડીપ કરે અને પછી લખે, ડીપ કરે ને લખે, ડીપ કરે ને લખે. મને એટલી મહિમા, ઓહો, અંદર ગયા બહાર આવ્યા, અંદર ગયા બહાર આવ્યા. અને જે સમાચાર લખા એ સમાચાર કેવા? ઉત્તમ, ઉત્કૃષ્ટ. અને એ સમાચારને વાંચવાના ભાવ, સમજાય છે, અને એ રૂપે આત્મા પરિણમી જાય તો એ થઈ ગયો ન્યાય. બોલો બોલો. અને એ વાંચવાના ભાવથી જે કર્મો પણ બંધાશે એ અતિશય સાતિશય પુણ્યના બંધ થશે. અહીંયાથી જશો ને, આ સંસ્કાર લઈને જશો ને, અને તમારા વિમાનમાં ઉત્પન્ન થશો ને ઉપપાદ જન્મ, અને આ સંસ્કાર જાગૃત થઈ જશે ને, ત્યાં વિમાનમાં અકૃત્રિમ પ્રતિમા જોશો, જિનાલય જોશો, દર્શન કરશો, આ પારલા મંદિરના જિન મંદિર યાદ આવશે, અને વિમાન કાઢીને ફટાકથી મધ્યલોકમાં આવીને શ્રીમંદર ભગવાનના સમોષણમાં બેસી જશે. ખ્યાલ આવે છે, સમજાય છે? થોડી આપણે આ ચર્ચા અંત કરી. જો હજી જે ગાથાઓ ચાલી રહી છે આપણે લઈ લઈએ. હવે જોઈએ શું કહે છે. આ થઈ ગઈ ક્ષેત્ર સંબંધી ગાથા થઈ ગઈ. હવે આપણે 25th નંબરની ગાથા લઈ. અનાધિકારથી જીવ સમ્યક તો પામ્યો નથી. કેટલી આ અત્યંત વૈરાગ્ય, વૈરાગ્યની પુષ્ટિ કરવાવાળી ગાથા છે. અને ગુરુદેશી ગજબના અર્થ ખોલ્યા. બરાબર, જો આપણે વાંચીએ પછી થોડીક ચર્ચા આપણે કાર્તિકેયાનું પ્રેક્ષા 137 નંબરની ગાથાના આધારે થોડી ચર્ચા કરીએ. જો અનાધિકારથી જીવ સમ્યક્ત પામ્યો નથી, વાંચીએ આપણે અનિયાત. અનાદિકાલમાં અનંતકાળ જીવ ચોરાશે, એટલે અનાદિ અનંતકાળથી એટલે અનાદિકાળથી 84 લાખ યોનિમાં ભટક્યો. અનાદિકાળથી 84 લાખ યોનિઓમાં ભટક્યો, અને અહીંયા આવીને પણ સ્વભાવ નહીં સમજે તો અનંત, અનાદિ અનંત સમજે, અનંતકાળ સુધી ભટકતો રહેશે. ભટકતા એક એવો અવસર આજે મળ્યો છે કે જેમાં આપણે આ ભટકમને, આ રખડપટ્ટીને, આ પંચ પ્રાવર્તનને, આ ચાર ગતિ 84 લાખ યોનિઓમાં જન્મ મરણના ફેરાઓને આપણે એને વિરામ, પૂર્ણ વિરામ તો નહીં થાય, પણ એટલીસ્ટ આપણે એને સીમિત મર્યાદિત તો કરી શકીએ કે ના કરી શકીએ. અને કેવી રીતે થશે? અમર્યાદિત સ્વભાવના આશ્રયે સંસાર મર્યાદિત થશે. શું બોલા? અમર્યાદિત બેહદ અનંત ગુણનો ધારક એવો આત્મા, એના આશ્રયથી સંસાર કેવો થશે? સીમિત થઈ જશે, ચિલ્લુંબર રહી જશે. અને ખરેખર એને કૃપાળુ દેવનું મને વાક્ય બહુ ગમે, મોક્ષ થતો નથી. શું કીધું? મોક્ષ સમજાય છે. આમાં કેટલી ગંભીરતા છે, આનો વિચાર કરજો. મોક્ષ સમજાય છે, એટલે હું મુક્ત સ્વરૂપ હતો, હું મુક્ત સ્વરૂપ છું, અને હું મુક્ત સ્વરૂપ જ રહેવાનો છું, એવો અંદરમાં મને મારો મુક્ત સ્વરૂપ સમજાયો. એ સમજણનું નામ જ મોક્ષ છે. સમજાય છે? જો શું કીધું? 84 લાખ યોનિમાં ભટક્યો, પણ સમ્યક્ત્વ પામ્યો નહીં. હે જીવ, આ નિસંદેહ જાણ, કોઈ સંદેહ વગર, શંકા વગર આ જાણ કે સમ્યક્ત્વ વગર હું રખડ્યો છું, અને મિથ્યાત્વના કારણે હું રખડ્યો છું. આ જગતમાં અગર કોઈ મારો શત્રુ છે તો મિથ્યાત્વ છે, અને પરમ મિત્ર છે તો સમ્યક્ત્વ છે. કેટલા ખુલાસા ગુરુદેશી આજના પ્રવચનમાં કર્યા, અને સમ્યક્ત્વને પ્રાપ્ત કરવાની આખી વિધિ સમજાવી, એનો પ્રયોગ સમજાવ્યો, કોના આશ્રયથી આ સમ્યક્ત પ્રગટ થશે, અને પછી સમ્યક્ત પ્રગટ થયા પછી જીવ હીન યોનિ, સ્ત્રી પર્યાય, નરક, વિકલેન્દ્રિય, એકેન્દ્રિય, નિગોદ, સ્થાવર, સમજાય છે? આ બધી જગ્યાએ જીવ ઉત્પન્ન નહીં થાય. આ બધી ચર્ચા આવી. બરાબર, હવે આપણે થોડીક ચર્ચા આને લઈને જ કરીએ. આજે આટલી છે ને, આના પછી મોક્ષ પામવા માટે શું કરવું આપણ ચાલી ગયા છે, રાઈટ? જો મોક્ષ પામવાની ઈચ્છા કરતો હોય તો, મને આમાં માતાજીનો બોલ યાદ આવતો હતો, જો તને, શું કીધું પહેલો બોલ છે, તને જગતમાં ક્યાંય ના ગમે તો તું તારા આત્મામાં ગમાડે. જો એ જ વાત છે, જો મોક્ષ પામવાની ઈચ્છા કરતો હોય તો જે શુદ્ધ, યાદ રાખજો એક એક શબ્દ, શુદ્ધ, સચેતન, બુદ્ધ, જીવ, કેવળ જ્ઞાન સ્વભાવમય છે, તે આત્મા છે એમ સદાય જાણો. 26 ગાથા સુધી આજે ચાલ્યો. તમે અગર મોક્ષ જવું હોય, મુક્ત થવું હોય, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં માંથી છૂટવું હોય, તો તું તારા અંદરમાં હર પર્યાયમાં વિદ્યમાન જાગતો જીવ જે ઉભો છે એનો તું આશ્રય લે. કારણ કે કેવો છે એ અનાદિ અનંત શુદ્ધ છે, ચેતન સ્વરૂપ છે, બુદ્ધ એટલે જ્ઞાનનો પિંડ છે. કેવળ જ્ઞાન તમને કહું, આમાં ગુરુદેશે ઘણી બધી વાતો કરી, મને એક વાક યાદ આવ્યું એટલે મેં લખ્યું, આપણે અનાદિ કાળથી સ્વરૂપને ભૂલીને એટલા બધા જન્મ મરણ કર્યા છે, હું ડરાવતી નથી, સમજાય છે, પરંતુ આ હકીકત છે. અને આનો થોડો ભય પણ લાગવો જોઈએ જીવને, જયારે એમ લાગશે ને કે હું સંસારમાં અનાદિકાળથી દુઃખી છું, પરિભ્રમણ કરી રહ્યો છું, જન્મ મરણ કરી રહ્યો છું, અને એ જ ખરેખર અંદરમાં મારી ભૂલ છે, ભૂલના કારણે હું દુઃખી થઈ રહ્યો છું, તો જીવ એ ભૂલને ટાળવાનો ઉપાય પણ કરશે, સંતુષ્ટ થઈ જશે. થોડી બહારની અનુકૂળતામાં, સાતા સામગ્રીમાં, ક્ષેપક્ષમ જ્ઞાનમાં, વાણીના યોગમાં અને યશ પ્રકૃતિ આદિના ઉદયમાં અગર સંતુષ્ટ થઈ જશે તો એને લાગશે જ નહીં કે હું દુઃખી છું, અને નહીં લાગે ત્યાં સુધી સુખ સ્વભાવી આત્માનો આશ્રય નહીં લે. હવે એક વાત સાંભળો, પછી આપણે આપણા ફ્લોચાર્ટ પર જઈએ. જો બહુ સરસ વાત અહીંયા કાર્તિકેયની પ્રેક્ષામાં બહુ વૈરાગ્યમય વાત આવી કે આ જીવે શુદ્ર ભવ, થોડી નવી વાત છે, ઘણા બધા સાંભળી પણ હશે, કેવી કેવી આપણે કહીએ ને રખડપટ્ટી કરી, કેવા જન્મ મરણ કર્યા, કલ્પના ન કરી શકીએ આપણે એવા જન્મ મરણ કર્યા છે. એક અંતર મુહૂર્તમાં આ જીવે પૂર્વમાં અનંતવાર, એક સમજો, પૂર્વમાં અનંતવાર અનંતવાર શુદ્ર ભાવ ધારણ કર્યા છે. વોટ ઇઝ શુદ્ર ભાવ? પકડી રાખજો એક વાતને, પોતાના સ્વભાવને ભૂલીને. આને મેં છોડતા, આટલા બધા ભાવ ધારણ કેમ કરવા પડ્યા? આપણે ગઈકાલે વાત કરીને પ્રાપ્ત પર્યાયમાં એવો તન્મય થઈ જાય છે કે એને ખબર જ નથી ભૂતકાળમાં મેં કેટલી રખડપટ્ટી કરી છે સ્વભાવને ભૂલીને, જ્ઞાનની કેટલી હીનતા કરી છે સ્વભાવને ભૂલીને, કષાયની કેટલી તીવ્રતા કરી છે સ્વભાવને ભૂલીને, અક્ષરનો અનંતો ભાગ જ્ઞાન રહી ગયો એવી હીન દશામાં અનંતકાળ રહ્યો સ્વભાવને ભૂલીને, સ્વભાવને ભૂલીને, સ્વભાવને ભૂલીને, સ્વભાવને ભૂલી. એક અંતર મુહૂર્તમાં 66,336 ભાવ જીવ કરી લે. કેટલા ભાવ? કેટલા ભાવ? થોડું યાદ રાખજો, યંગસ્ટર્સને તો યાદ રહેશે. એક અંતર મુહૂર્તમાં 66, સાંભળ્યું છે રીટાબેન, 66,336 ભાવ. એમાં સામજો, એનું બાઇફર્કેશન પણ કાર્તિકેયની પ્રેક્ષામાં કાર્તિકે સ્વામી આપ્યું છે. હું તમને એટલે કહું છું કારણ કે આપણને ખરેખર અંદરથી લાગુ છે કે સ્વભાવને ભૂલીને મારી શું દુર્દશા થઈ છે, અને હું આજે પણ આવો અવસર પ્રાપ્ત થયા પછી સ્વભાવને નહીં ઓળખું, સ્વાધ્યાય નહીં કરું, ભેદ જ્ઞાન નહીં કરું, શરીરથી ભિન્ન નહીં પડું, એને ભિન્ન પોતાને શરીરથી ભિન્ન નહીં માનું, તો આ રખડપટ્ટી ચાલુ રહેશે. ખબર પડે છે કેટલા ભાવ કીધા? બોલે અનુબેન, કેટલા ભાવ કીધા? 66,336 ભાવ એક અંતર મુહૂર્તમાં. હાઉ ફાસ્ટ ઇટ વિલ બી અને હાઉ ફાસ્ટ ઇટ ઇઝ, જસ્ટ ઇમેજિન. હવે એનું બાયફર્કેશન ખાલી સાંભળી લો, પછી આગળ વધીએ. 66,336 ફિગર યાદ રહ્યો, 66,336. એમાં 66,132 ભાવ કર્યા એકેન્દ્રિયના. સાંભળજો, આજે લાગવું જોઈએ કે ખરેખર હું તમને સાચે કહું, અવસર મળ્યો છે ને, એટલીસ્ટ એટલું તો આપણે રાખીએ કે દિવસમાં 10 મિનિટ, 15 મિનિટ, 1/2 કલાક આપણે આ જીવ વાણી અને આપણે આ સ્વાધ્યાય અને ગુરુવાણીથી આપણા ઉપયોગને જોડીએ, ને તો આ જ્ઞાન નષ્ટ થઈ જશે, આ ઇન્દ્રિયો વહી જશે, આ મન ચાલ્યું જશે, આ ઉદય ખતી જશે, આ સહયોગ હોય જશે, શું કરશું બોલો, અને આ રખડપટ્ટી ચાલુ રહેશે. આ ગાથા આવી છે એટલે લઉં છું, પણ પછી ખૂબીની વાત છે કે આટલું કરવા છતાં પણ મારા સ્વભાવને આંચ નથી આવી. જો આ બધી વાત વૈરાગ્ય અને આપણે કહીએ ને એક ભૂમિ તૈયાર કરવા માટે કરવામાં આવે છે, અને અહીંયા જીવ આવી જાય ને પછી એને શું કહેશે કે અરે તું અહીંયા આવ્યો ને, હવે તું જો તારા સ્વભાવને, તારા સ્વભાવમાં કોઈ જન્મ મરણ છે જ નહીં, એને ભૂલીને જન્મ મરણ થયા છે એ પણ હકીકત છે. બે વાત અપેક્ષા સમજાય છે, અપેક્ષા સમજાય છે, ભૂલીને જન્મ મરણ થયા છે, યુ કાન્ટ ડિનાય, અને જન્મ મરણ થવા છતાં પણ તારો સ્વભાવ અશુદ્ધ નથી થયો, યુ કાન્ટ ડિનાય ટુ ધેટ ઓલ્સો. બરાબર પાર્વીબેન? ચલો, 66,132 ભાવ કર્યા એકેન્દ્રિયના, પૃથ્વીકાય, અગ્નિકાય, જલકાય, વાયુકાય, વનસ્પતિકાય. બે ઇન્દ્રિયના ભવ કર્યા 80, ત્રણ ઇન્દ્રિયના ભવ થઈ ગયા 60, ચાર ઇન્દ્રિયના ભવ કર્યા 40, ચાર ઇન્દ્રિય જી થઈ ગયો 40 વાર, 40 વાર ચાર ઇન્દ્રિય થઈ ગયો, 60 વાર ત્રણ ઇન્દ્રિય થઈ ગયો, 80 વાર બે ઇન્દ્રિય થઈ ગયો, બે ઇન્દ્રિયનો ભવ ધારણ કર્યો મૈરો, ભવ ધારણ કર્યો મૈરો, ધારણ કર્યો મૈરો. પોઈન્ટ 6માં છે, 66,132, પછી 80, પછી 60, પછી 40 અને પંચ ઇન્દ્રિયના ભવ ધારણ કર્યા 24. પાંચ ઇન્દ્રિય એમાં થઈ ગયો સમૂર્છન મનુષ્ય, સમૂર્છન મનુષ્ય, રાજાને નહીં ખ્યાલ હોય સમૂર્છન મનુષ્ય, સમૂર્છન મનુષ્યનો ભવ ધારણ થઈ ગયો અને એ આટલા કાળમાં મરી ગયો. સમૂર્છન મનુષ્ય, વિચાર કરો તમે કે આ સ્વભાવને ભૂલીને શું દુર્દશા થઈ. હવે જોર લો કે ઓહો, આવી દુર્દશા થવા પછી પણ આજે આવા ગુરુ મળ્યા જે આપણને બોધ આપે છે કે ઠીક છે, જે થયું એ થયું. કૃપાળુજી કીધું ને, જે પરિભ્રમણ થયું એ થયું, હવે આ આત્માને પરિભ્રમણ ના હોય. કૃપાળુજી ત્રણ પાત્રતા બતાવી, આ આત્મ પ્રાપ્ત કરવા પહેલાની ત્રણ પાત્રતા બતાવી. ત્રણ પાત્રતા, વિકલ્પાત્મક દશામાં તો જીતેન્દ્રિય જીવ, જીતેન્દ્રિય થજે, મધ્યસ્થ થજે અને સરળ થજે. હવે આ ત્રણ પાત્રતા છે તો એને અંદરમાં સ્વભાવ પ્રાપ્ત બહુ સહેલા. આજે ગુરુદેશી કેટલી વાર બોલ્યા, સીધો ઉપયોગ સડસડાટ પોતાના સ્વભાવમાં ચાલ્યો જાય એવા તારા ઉપયોગની સામર્થ્ય છે. ન એને રાની, ન નિમિત્તની, ન ઇન્દ્રિય, ન શરીરની, ન પુણ્યના ઉદયની, પાપના કોઈની દરકાર નથી. બોલો, અહીંયા બેઠા બેઠા તમારે કાલે કોઈ ફંક્શનમાં જવાનું હોય, લોકરમાં ઘરેણા પડ્યા હોય, સમજાય છે, તો અહીંયા બેઠા બેઠા, ઘરે બેઠા બેઠા એ બેંક દેખાઈ જાય કે નહીં? અરે બોલો, આમાં તો બોલો. અને પછી એ તમારું 100 નંબરનું લોકર દેખાઈ જાય કે નહીં? મેં ઉધાર આપ્યું ને તો એક જેમ કે અમારું 100 નંબરનું લોકર છે, એવું મને નહોતી ખબર, મેં તો ઉધાર આપ્યું. બોલો, દેખાઈ જાય કે નહીં? બોલો, આ ઉપયોગની ક્ષમતા છે કે નહીં? અને એ લોકરમાં એક મોટો ડબ્બો દેખાઈ જાય કે નહીં? અરે બોલો બેનો, એમાં નાની 10 ડબ્બી દેખાઈ જાય કે નહીં? એમાં અરે આ પહેરશું, આ લેશું, પછી અહીંયાથી આ લેશું, પછી આ પહેરશું, પછી આ પહેરશું. બોલો, તમારો ઉપયોગ સીધો એ લોકરમાં રહેલા તમારા ઘરેણા સુધી સીધો સડસડાટ પહોંચી જાય છે કે નહીં? કોણ બાધક છે? કોને બાધા આપી? બોલો, કોને બાધા આપી? એવી રીતના સીધો બધાને ગોળ કરીને ઉપયોગ, ઉપયોગવાનમાં ક્ષણ માત્ર માટે હમણાં વર્તમાનમાં આ કાળમાં અભ્યાસપૂર્વક, નિર્ણયપૂર્વક, વિજ્ઞાનપૂર્વક સીધો અંદરમાં પોતાના સ્વભાવને પકડી લે કે નહીં? બોલો, ગ્રહણ કરી લે કે નહીં? બોલો, પકડો. સ્વભાવમાં કોઈ ઉણપ, ઓછપ, અધુરાશ, વિપરીતતા, અશુદ્ધતા, અધુરાશનો પ્રવેશ નથી થતો, નથી તો એ પરિપૂર્ણ છે. આ અપૂર્ણ પર્યાયની વચ્ચે પણ સ્વભાવ પરિપૂર્ણ છે. મને કહો, તમે 2 વર્ષનો બાળક, 2 મહિનાનો બાળક, અચ્છા 2 દિવસનો બાળક, 2 કલાક પહેલા જન્મેલો બાળક, 2 કલાક પહેલા જન્મેલો બાળક, એ પૂર્ણ છે કે અપૂર્ણ છે? બોલો. દીકરો જન્મ્યો હોય 2 કલાક પહેલા, એ પૂર્ણ છે? ક્યાં કમાવા ક્યાં જાય છે? બોલો, કમાઈ લેજે, ક્યાં હાલી શકે છે, ક્યાં ચાલી શકે છે? પૂર્ણ છે કે અપૂર્ણ છે? જો અહીંયા તમને કેવી વાત સમજાય છે, કેમ કેમ પૂર્ણ છે? અરે એ ભલે 2 દિવસનું છે, પણ એનામાં 10 કિલો 15 કિલો વજન ઉછેકવાની હમણાં શક્તિ નથી, હમણાં એટલે હમણાં વ્યક્ત પર્યાયમાં સામર્થ્ય નથી પ્રગટ થઈ, પણ અંદરમાં શક્તિ છે કે નહીં? અરે અંદરમાં શક્તિ છે કે નહીં? બોલો, એ શક્તિ પરિપૂર્ણ છે કે નહીં? બોલો, એ પુરુષ બનવાની શક્તિ પરિપૂર્ણ છે કે નહીં? બોલો, ગજબ. આપણે એ અવસ્થામાં પણ એને પરિપૂર્ણ જોઈ લઈએ છીએ તો આ બધી ક્ષણિક, અને એ પણ ક્ષણિક, એ પણ એક સમયની, એ પણ નાશવાન, એ પણ પરલક્ષી, અને એ પણ વિકાર એક સમયની પર્યાયની વચ્ચે આપણે આપણા સ્વભાવને શુદ્ધ કેમ નથી જોતા? કેમ નથી જોતા? અમને ઘણી વાર થાય, શું કહીએ, કેવી રીતે કહીએ? ગુરુદેવશ્રી તો આટલો ખુલાસો કર્યો, કેવી રીતે આ મૂળ તત્વ જ્ઞાન તમારી સામે સરળતાથી મૂકીએ કે સડસડાટ કામ થઈ જાય? તમે એમ લોજિક લો ને, નરકનો નારકી કરી લેશે, એક તિર્યક ગતિનો જીવ કરી રહ્યો છે, અનુભવ આનંદની પ્રાપ્તિ નિર્વાહ થઈ જાય છે, મોક્ષ માર્ગી થઈ જાય છે, તો આપણે આટલી અનુકૂળતાની વચ્ચે ના કરી શકીએ? ના કરી શકીએ? બોલો, વિચાર કરો. મને કહો, એક સિંહ હોય, ચલો જલ્દી એક બહુ સારું ઉદાહરણ ખ્યાલમાં આવી રહ્યું છે, એક સિંહ હોય, ગુરુદેશ આપ્યું તો હમણાં પરમ દિવસે, એક સિંહ હોય અને એ સૂતો હોય, ઘોર નિદ્રામાં છે. હવે એની ઉપર 20-30-40-50 ઉંદરા હોય ને, રેટ્સ, સ્મોલ સ્મોલ રેટ્સ, એની ઉપર પાર્ટી કરે છે. શું કરી રહ્યા છે? સિંહની ઉપર. મને ખાલી એટલું કહો, ક્યાં સુધી કરી શકશે? બોલો ભૂમિબેન. હા, હવે જયારે જાયગા બધા, જાગો જાગો, ક્યાં સુધી કરી શકશે? બોલો, ક્યાં સુધી કરી શકશે? એ ઉંદરા છે, એના ઉપર ક્યાં સુધી પાર્ટી કરી શકશે? જ્યાં સુધી એ સિંહ એક એક દહાડ નહીં મારે, જ્યાં સિંહે એક દહાડ મારી, એક દહાડ મારી, ત્યાં શું થઈ ગયું? બોલો, ત્યાં શું થઈ ગયું? વિચાર કરો, ત્યાં તો એક એકને ભગાવવા પડે. અરે બોલો, એક એકને ભગાવવા પડે કે બધા એક સાથે છૂમંતર થઈ જાય. એવી રીતના અંદરમાં હું પરમાત્મા છું, એ એક દહાડ અંદરમાં મારે અને મિથ્યાત્વ ઊભું રહેવું બને નહીં, બને નહીં. થર 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 કરવો કાપવા લાગે. મને કહો, બોલો સમ્યકભાઈ, ક્રિકેટ જોતા હો તો જે ક્રિકેટર 4 મારે તો મજા આવે કે નહીં, 6 મારે તો મજા આવે કે નહીં? તો હવે અહીંયા આપણે 6 એટલે કે 6 ગુણસ્થાનમાં તો નહીં રહી શકીએ, પણ 4 તો મારો નહીં, 4 તો મારો, 4 ચોકો તો મારો, એક ચોથામાં તો આવો. અને આવવા માટે શું કરવાનું છે? બોલો, શું કરવાનું છે? જેવું સ્વરૂપ છે એવું ખાલી માનવાનું. આટલી રૂચિ નથી થતી આપણને આપણા સ્વભાવની. અને મને કોઈ પરની રૂચિ, પરનું એકત્વ, ઘર કુટુંબ પરિવાર આદિનું એકત્વ, રૂચિ, કર્તૃત્વ, મોહ, એની ઉર્જતા, એનું અટ્રેક્શન, એનું આકર્ષણ આપણને ક્યાં લઈ જશે? કો ક્યાં લઈ જશે? કો બોલો, હર્ષાંતિ બોલ, જીસે બા પાસે બેઠી હતી આખી રાત, મને સાચે એટલું અન્નથી થતું હતું જો આ શરીર અહીંયા પડ્યું છે. અને સિરિયસલી કહું છું તમને, આખી રાત મને એટલા વિચાર આવ્યા છે કે આ શરીર પડ્યું, આંખ છે કે નહીં, આ કાન છે કે નહીં, આ શરીર છે કે નહીં? બોલો, આમાંથી કોઈ એક તત્વ ચાલ્યો ગયો. અને ચાલ્યો ગયો કારણ કે ભિન્ન હતો, અને ભિન્ન હતો એનો મતલબ કે સાથે દેખાતા હતા ત્યારે પણ ભિન્ન છે, અને ભિન્ન છે એટલે છૂટા પડ્યા. લોજિક છે કે નહીં? લોજિક બોલો. હવે એ આંખના માધ્યમથી શું જાણશે, કાનના માધ્યમથી શું સાંભળશે, એમ મોડા પર કાંઈ મૂકશો તો શું ચાખશે, કાંઈ દબાવશો તો શું વેદના થશે? કારણ કે વેદન કરવા વાળો, જાણવા વાળો, અનુભવ કરવા વાળો, જ્ઞાન કરવા વાળો, સુખ દુઃખ નો અનુભવ કરવા વાળું તત્વ ચાલ્યું ગયું એ હું છું. આટલું ભૂત જ્ઞાન આપણને ના સમજાય. એક આપણે એમેઝોનથી કોઈ ઓર્ડર કર્યો હોય ને, એક ફોન ઓર્ડર કર્યો હોય પોતાના બાળક માટે, ફોન ઓર્ડર કર્યો હોય દીકરા માટે, એ એમેઝોન વાળો આવે ને, જેલો ડિલિવરી મેન આવે ને, બોલો એને એટલી અંદરમાં એક્સાઇટમેન્ટ, ફોન આવશે આજે, ફોન આવશે આજે, ફોન આવશે આજે, ફોન આવશે, કે કોઈ ગિફ્ટ, બરાબર? એ એમેઝોન વાળાના નામ શું કહેવાય, ડિલિવરી મેન આવે છે, ઓલું બોક્સ હોય છે, બધું હોય છે, બોલો એને કાંઈ દેખાય છે? અરે બોલો, એને કાંઈ જણાય છે? એને તો શું દેખાય છે? બધાથી ઓ મારી વસ્તુ પાડીને આમ, બોલો હવે પેકિંગ ક્યાં ગયું, ક્યાં ગયું? અંદરનો માલ પકડી લીધો. કેટલી વાર લાગ્યા કરતા, કેટલી, ઓલું તો તોડતા વારે લાગે, આવી માટે એમાં પણ આ ચિંતા છે, કાતર લાવો, સીઝર લાવો, નથી તૂટતું, પેકિંગ ટાઈટ છે, આ છે, બોલો બોલો, અહીંયા 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 બોલો, અહીંયા બેઠા બેઠા આ પેકિંગની અંદર જે માલ તું પરમાત્મા સ્વરૂપ છો એનો અનુભવ કરતા કેટલી વાર લાગે? બોલો કેટલી વાર લાગે? બોલો, ખ્યાલ આવે છે? બહુ વાર રૂચિના ભાવે લાગે, અને જેને અંદરની રૂચિ હોય ને એને વાર ના લાગે. બોલો, ઉપાધન હું તમને કહું, તમારું ઘર અમે, અરે તમને અમે બધું યાદ આવી જશે, દીકરો આ તે બધું, રૂચિ એની જાય વીર્ય. ચલો, બહુ બધી ગજબ વાતો છે. અને જે એક જે મેચ હોય એમાં જે એનું હોય, ઇનિંગ હોય 6 બોલ, અને એમાં એકે બોલ ના મારે તો કેવો ગુસ્સો આવે આપણને, એકે એટલે એકે રન ના લેતો. અરે બોલો, એકે રન ના લેતો, पहला बॉल में आउट थी जाए तो विचार करो तो अपना इनिंग पास थाई शके नहीं, बोलो इनिंग पास थाई शके नहीं, आ दशको निकली गयो, वर्ष निकली गयो, लास्ट टाइम पोजिशन आवी ने वया गया, आपन आवी ने वया जैसे केटला आवी ने वया जैसे दिवसों आवी ने वया जैसे महीनाओ आवी ने वया जैसे वर्षो आवी ने वया जैसे भाव पूरो थई जशे, आ इनिंग पूरी थई जशे अने रन नहीं लईए तो मने एटली महिमा आवे जयरे ए बेट्समेन आवे ने बेट्समेन जयरे बेटिंग करवा फील्ड पर आवे ने जयरे ग्राउंड पर तो एक वार ते बधी बधे नजर नाखशे कयो फील्डर क्या उभो छे कौन क्या उभू छे कौन बॉलर छे जोशे के नहीं स्टेडियम जोई लेशे बधु जोशे बराबर छे जोई लीधु बधु हवे जयरे बॉल आवे छे बोलो हवे जयरे बॉल आवे छे तो ए जे बेट छे ने जे बेट थी ए बॉल ने मारवानो छे एने ए बेट पण नथी देखाती एने ए बॉलर नथी देखातो एने खाली ए बॉल देखाई शके नहीं बोलो एवी रीतना जे पर्याय द्रव्य नो अनुभव करे छे ए पर्याय ने अनुभव ना समय पर्याय पण नथी देखाती एने द्रव्य पर्याय ना भेद नथी देखाता ए तो अंदर मा द्रव्य रूपे पोताने अनुभव करीने उछड़ी पड़े। अरे बोलो કેટલા ઉદાહરણ આપું મને એમ થાય શું કરીએ કે બધા જીવો ખરેખર જો આપણ એક રાગ છે એક 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 સમજો આ કાળ અને આ વી કાન્ટ મિસ ધીસ વી કાન્ટ અફોર્ડ ટુ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી બીકોઝ વી હેવ ગોટ ધીસ ઓપોર્ચ્યુનિટી વેરી વેરી દુર્લભ છે બહુ દુર્લભ થતી મળ્યું છે અને અહીંયા આવ્યા છે આપણે મને કોઈ 99 રન કરે અને આઉટ થઈ જાય તો એને હવે નેક્સ્ટ મેચમાં 99 થી ચાલુ કરવાનું 99 થી ચાલુ કરવાના મને એમ કોઈ 99 થી ચાલુ કરવાનું એકડે એકથી ચાલુ કરવું પડશે એટલીસ્ટ આપણાના અને એટલીસ્ટ સમજ થિયરી છે બ્યુટિફુલ થિયરી છે આ આર્ટ ઓફ લિવિંગ છે આ બેસ્ટ કાઉન્સિલર છે આનાથી મોટા કાઉન્સિલર બતાવો 2000 વર્ષમાં મને કોઈ ના મળે તો મને કયો છે કે નહીં બોલો એક એક વાત સમજાય છે મને ઘણી વાર એટલું સારું લાગે ઇસ સત્ય કો જો જાણતે વિનય કોણ ધન્ય છે કોણ વિવેકી ધન્ય આ સત્યને જાણ ઇસ સત્ય વે હી વિવેકી ધન્ય ધ્રુવ ગજબ લાઈન છે ઉછરી પડજો ધ્રુવ ધામ કે આરાધકો કી બાત જાતની પણતી ગુદેશીનું સાનિધ્ય પામીને તત્વજ્ઞાન અરે આની વાત અલગ આ તો આ ફોનની તો વાત જ કઈ અલગ આ આઈપેડ ની વાત જ કઈ અલગ અરે તમે અલગ ભાગ્યશાળી કોણ જે જે અંજને આ વાત કાને પડી ખરેખર એ ભાગ્યશાળી ઉદય થઈ ગયો રૂપ સારું મળી ગયું અનુકૂળતા મળી ગઈ બાલ બચ્ચા સારા મળી ગયા અનુકૂળ પરિવાર મળી ગયો થોડ વાત છે એ એ કઈ ભાગ્ય નથી બતાવી દેશો જે આપણે કાલે લેશું એને જે ગઈકાલે જે આપણે વિષય લીધો ક્યાં ક્યાં આપણી મોક્ષ માર્ગની ગુણા પર આવ્યા બરાબર છે તો આપણે ક્યાંથી ચાલુ કર્યું પહેલા ગુણસ્થાનથી જીવ આવ્યો ચોથામાં ચોથામાંથી જીવ આગળ જતા જતા આપણે બે વાત લીધી હતી સમ્યક તો કહ્યું છે ઔપશમિક માંથી શાયોપશમિક થઈ અને શાયોપશમિક સમ્યક્ત્વ સહિત શાયોપશમિક સમ્યક્ત્વ સહિત છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જુલવા વાળા મુનિરાજ હવે અતિન્દ્રિય આનંદનો પ્રચુર વેદન ચારિત્રમાં પણ ભોગવે છે આવ્યું ચાટ હવે જો ચારિત્રની ખરેખર ખાલી ઓલી જોઈ લો સમ્યક્ત ત્રણ પ્રકારના છે ઔપશમિક માંથી શાયોપશમિક શાયોપશમિક માંથી શાયિક આ સમ્યક્ત્વનો ક્રમ છે આટલી વાત સમજાય ઔપશમિક માંથી શાયોપશમિક હમણાં આપણે કયા સમ્યક્ત્વ પર આવ્યા એક જીવને લઈને શાયોપશમિક સમ્યક્ત્વ અન્ડરસ્ટુડ ચારિત્રની પર્યાય આવી પહેલા ગુણસ્થાનમાં મિથ્યાચારિત્ર બરાબર છે ચોથા ગુણસ્થાનમાં સ્વરૂપાચરણ ચારિત્ર એક કશાયના ભાવપૂર્વકની વિતરાગ આગળ પછી પંચમ સ્થાનમાં દેશ ચારિત્ર એક દેશ ચારિત્ર આટલી પણ વાત થઈ ગઈ હવે આપણે ક્યાં આવ્યા છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં સકળ ચારિત્ર છે સકળ ચારિત્ર છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં જીવ છે હવે થોડીક એક વાત સમજીએ આપણે ને પછી પૂરું કરું છું બે જ મિનિટમાં સકળ ચારિત્ર એટલે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલે છે થોડોક હવે વિષય પકડજો બે મિનિટ સમ્યક્ત છે શાયોપશમિક થોડી ટેકનિકલ વાત છે સમજાશે પકડજો ઉપયોગ એકાગ્ર રાખજો બે મિનિટમાં પૂરું કરું છું સમ્યક્ત છે શાયોપશમિક છતાં સાતમામાં ઝૂલે છે. હવે આગળનો પડાવ કયો છે? શિવની ચડવાનો. શાયોપ શમિક, હવે નિયમ, એક બે નિયમ યાદ રાખજો બેનો, યાદ રહેશે. શાયોપ શમિક સમ્યક્ત સાથે જીવ શ્રેણી નહીં ચડી શકે. ઓકે, તો શાયોપ શમિક સમ્યક્ત સાતમા ગુણ સ્થાનમાં ઇટ હેઝ ટુ ગેટ કન્વર્ટેડ ઇન ટુ ઓપ્શમિક યા તો પછી શાયિક સમ્યક્ત. ઓકે, શ્રેણીની વાત આવશે ત્યારે ચારિત્રની વાત આવશે. તો શાયોપ્શમિક માંથી ઓપ્શમિક થયું તો એ દ્વિતીય ઓપ્શમ સમ્યક્ત કહેવાય. સમજાયું એટલું? સમ્યક્ત આઈને થોડું પણ, એટલે જ મેં પહેલા બહુ સરળ લીધું, આજે સંડે છે એટલે મેં કીધું આ બધું લઈશ તો બધા એને એમ થશે શું છે આ, શું છે પોઈન્ટ ખ્યાલમાં છે? પણ સમજવાની કોશિશ કરજો. શાયોપ્શમિક માંથી શું થઈ ગયું? દ્વિતીય ઓપ્શમ યા તો શાયિક. ઓકે, હવે યા તો દ્વિતીય ઓપ્શન થયું અને શાયિક થયું ને, તો એ મુનિરાજ શ્રેણી ચડવા માટે કેપેબલ થઈ ગયા. અન્ડરસ્ટેન્ડિંગ એટલું, કારણ કે શાયોપ શમિક સમ્યક્ત સાથે એ ચલ મલ અઘાડ દોષ સૂક્ષ્મ કેવળ જ્ઞાન ગમ્ય દોષ હોવાના કારણે શ્રેણી ઉપર આરૂઢ કરવાની યોગ્યતા એ ચારિત્રમાં ના હોય. કોણ સમજાય છે? એટલે સમ્યક્ત આ રીતે કન્વર્ટ થાય. હવે મારો એક પ્રશ્ન છે, તમને ત્રણ પ્રશ્ન મૂકું છું, કાલે તમે એનો આન્સર ગોતજો, વિચાર કરજો. હવે તમે સમજો કે પહેલી સિચ્યુએશન લઈએ કે એ મુનિરાજે દ્વિતીયોપ્શમ સમ્યક્ત કર્યું. કયા સમ્યક્ત માંથી? શાયોપ્શમિંગ માંથી. આઈ ઓલ વિથ મી? દ્વિતીયોપ્શમ સમ્યક્તિ છે. સાતમા ગુણ સ્થાનમાં પ્રવેશ પાયમાં, સ્વસ્થાનમાં ના આવ્યાને સાતિશયમાં, સાતમાના બીજા ભાગમાં એન્ટર કર્યું. અને સાતમાનો બીજો ભાગ જે સાતિશય અપ્રમત છે એનો સમય પૂરો થયો અને શ્રેણી ઉપર આરૂઢ થયા. આઠમા ગુણસ્થાનથી શ્રેણી, આઠ નવ દસ અગિયાર, આઠ નવ દસ બાર. સમ્યક્ત કયું છે? દ્વિતીયોપ્શમ સમ્યક્ત થયું ને. દ્વિતીયોપ્શમ થયું એટલે તો શ્રેણી ચડશે ને. તો દ્વિતીયોપ્શમ સમ્યક્ત થયું તો દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિ જીવ મુનિરાજ નિયમથી ઉપશમ શ્રેણી ચડશે. કારણ કે દર્શન મોનો દ્વિતીયોપ્શમ એટલે સમજાય છે, દર્શન મોનો ઉપશમ થયો છે તો ચારિત્ર મોનો ક્ષય ના થઈ શકે. લોજિક સમજાય છે? દર્શન મોનો ઉપશમ થયો તો ચારિત્ર મોનો પણ ઉપશમ થશે. હવે મારો પ્રશ્ન છે કે દર્શન મોનો છે ઉપશમ, શ્રેણી ઉપર આરૂઢ થયા, દ્વિતીયોપ્શમ સમ્યક દ્રષ્ટિ ઉપશમ શ્રેણી ઉપર આરૂઢ થયા, આઠમા નવમા દસમા ગુણસ્થાનમાં આવ્યા અને અગિયારમાં જશે કારણ કે ઉપશમ શ્રેણી ચડ્યા છે. બરાબર છે? હવે અગિયારમું ગુણસ્થાન લો, પછી ત્રણ પ્રશ્ન પૂછો. અગિયારમું ગુણસ્થાન દ્વિતીયોપ્શમ સમ્યક્તિ છે એટલે દર્શનનો અનંતાનું બંધી ઉપશમ, સેવન ઉપશમ સમ્યક્ત વખતે થઈ ગયું. અને અઠ્યાવીસ છે ને, ટોટલ મૌનની અઠ્યાવીસ પ્રકૃતિ છે તો બીજી એકવીસ પ્રકૃતિનો પણ અગિયારમા ગુણસ્થાનના પહેલા સમય ઉપશમ. એકવીસનો હવે કયા ગુણસ્થાનમાં આવ્યા? અગિયારમાં. મુનિરાજ ઉપશમ શ્રેણી ચડીને તો એકવીસનો, જલ્દી બોલો મારી સાથે, પૂરું કરું છું. એકવીસનો ઉપશમ, સાતનો ઉપશમ, અઠ્યાવીસનો ઉપશમ, ટોટલ મૌનીય કર્મનો ઉપશમ. અગિયારમું ગુણસ્થાન મુનિરાજ વન જંગલમાં બેઠા છે, ટોટલ મૌનીય સત્તામાં છે, શય નથી થયો. હવે પોઈન્ટ પકડજો, સત્તામાં છે, શય નથી થયો. એક કર્મનો ઉપશમ છે, સાત કર્મનો ઉદય છે. જ્ઞાનાવલી દશનાવલી અંતરાય વેદની આયુ નામ ગોત્ર, સાતનો ઉદય છે, એકનો ઉપશમ છે અને અગિયારમા ગુણસ્થાનમાં બારમા ગુણસ્થાન જે વીજ પૂર્ણ વિતરાગતાને ભોગવે છે. પોઈન્ટ આ હતો કાલનો, પૂર્ણ વિતરાગતાને ભોગવે છે. ત્રણ પ્રશ્ન પૂછું છું. જે મૌન્ય કર્મ છે, મૌન્ય કર્મ એનો બંધ કયા ગુણસ્થાન સુધી હોય, એનો ઉદય કયા ગુણસ્થાન સુધી હોય અને એની સત્તા કયા ગુણસ્થાન સુધી હોય એનો વિચાર કરીને કાલે આવજો. બંધ, ઉદય, સત્તા આ પણ બહુ મહત્વપૂર્ણ વિષય છે, આના ઉપર આપણે કાલે વિચાર કરશું, થોડી ચર્ચા કરશું અને પછી કાલે સુંદર વિષય આપણે સર્વજ્ઞતા ઉપર લેશું. બરાબર? અમારી ચર્ચા પૂરી કરી.
જય જીનેન્દ્ર. બધાને બેસવા માટે વિનંતી છે.
એક ઝૂમ નો વિડીયો અહીં ડિસ્પ્લે કરવામાં આવશે, એ પહેલા એક જાહેરાત. જય જીનેન્દ્ર. સર્વ મુમુક્ષુ ભાઈઓ બહેનો અને યુવાનોને પ્રણામ. જયતીબેન, આજે તમારા સ્પિરિચ્યુઅલ ડિવોટેડ ફોર્સને શિક્ષણ સાંભળીને વી કેન એશ્યોર યુ કે હવે વિક્ટોરિયસ થવાનું મન થાય છે. ઝીરો પર તો આઉટ થવું નથી, પણ કદાચ 99 પર થવું નથી, બરાબર આખું પૂર્ણ કરીને જવું છે. થેન્ક યુ સો મચ જયતીબેન, ઇટ વોઝ અ ફેબ્યુલસ. આઈ થિંક ધ યંગસ્ટર્સ વુડ એપ્રિશિએટ. સુપર એકદમ. અને આમ કેટલા સરસ આ આરાધના અને સાધનાના દિવસોમાં આપણે આવો સ્વાધ્યાય કરવા મળે છે. સવારે પણ જો તમે જોશો તો આશીષભાઈ કેટલી સરસ આપણને પૂજા કરાવે છે. બે મિનિટ બેસો બધા પ્લીઝ. આપણી જાહેરાત આગળના બધા કાર્યક્રમની છે, તો જસ્ટ બે મિનિટ ખાલી બેસ્યો, વધારે ટાઈમ નહીં લઈએ. તો આજે આપણું અસત્યથી રહી ઉત્તમ સત્ય ધર્માંગાય અને એનો આજે આપણે ટેકચંદીની પૂજા કરી. એ પૂજામાં પ્રત્યેક અર્ઘમાં આપણને પાંચમા અર્ઘમાં જનપદ સત્ય ધર્માંગાયનો અર્ઘ આવ્યો હતો, જેમાં ચોખાનો ઉલ્લેખ થયો. મારે પાર્લાજીન મંદિરના એક એક મુમુક્ષુઓને ખાસ જાણ કરવી છે કે આપણે આજે પૂજા કરીએ છીએ, પૂજામાં જે અર્ઘ છે એમાં અક્ષત અને પુષ્પ એ આપણે ચોખા લઈએ છીએ, બરાબર. એ ચોખા આપણને મહિનાના 120 કિલો જોઈએ છે, કદાચ કોઈને અનુમાન બી નહીં હોય. આ એવા પ્રસંગ વખતે 140 થી 150 કિલો જોતા હોય છે. સમજો આપ, 12 મહિનાના 1500 કિલો એપ્રોક્સિમેટ ચોખા જોતા હોય છે. અહીંયા એક બેન છે જેને પોતે આગળ આવવાની ના પાડી છે, પણ હું એમનું નામ લેયા વગર નહીં રહું. એ બેનને ખાસ ખાસ આભાર પાર્લા સિમંદર ચિનાલયને ટ્રસ્ટ તરફથી કે આ ગયા વર્ષે ને આ વર્ષે પૂરા ચોખાનું યોગદાન એ બેન તરફથી આવે છે. એ નિમિષા બેન અને રાજેન્દ્રભાઈ શાહ અંધેરીથી આવે છે. આપણે એમનો યોગદાન માટે આપણે ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરે છે. એઝ ઓલવેઝ ભાદરવાવત એકમ આ વખતે સોમવાર 8 સપ્ટેમ્બરમાં છે, અને આપણે અહીંયા સમાવરણી પર્વ ઉજવશું, અને ત્યારબાદ જલારામ હોલમાં આ એક ઇમ્પોર્ટન્ટ છે કે આ વખતે આપણને ફરીથી સમાવણી પર્વમાં હેમંતભાઈનો લાભ મળવાનો છે. અને એ સમાવણી પર્વ આપણે અહીંયા ઉત્કૃષ્ટ રીતે આપણે કરી અને જલારામ હોલમાં સ્વામી વાત્સલ્ય યોજાયો છે. તો એ સ્વામી વાત્સલ્ય માટે જે પણ કોઈ સૌજન્યકર્તાનો લાભ લેવો હોય તો તે સંપર્ક કરજો, એ અવેલેબલ છે. ત્રીજું ખાસ પર્વ આવે છે અને હું આવી જાઉં છું મેન્ટેનન્સનું બોલવા માટે, તો વધારે સમય નહીં લઉં. આપણા સ્વર્ગીય લીલાબેન વસંતભાઈ પારેખ તરફથી મેન્ટેનન્સના ફંડ ₹50,000 આવ્યા છે. રસીલાબેન પ્રતાપભાઈ શાહના તરફથી મેન્ટેનન્સમાં ₹25,000 આવ્યા છે. તો બધાનું યોગદાન આવવાનું ચાલુ થયું છે, જેને કોઈને પણ લખાવવું હોય. અને આપણે તો ઓટો મોડમાં, જેમ કેતનભાઈ ગોપાણીએ આપણને કીધેલું છે કે ઓટો મોડમાં, તો જે લાસ્ટ રાયપા થઈ એ આપણે આગળ કરીશું. સુગમ દશમીની પૂજાનું વ્રતનું આશીષભાઈ જેમ જણાવ્યું એમ મંગળવારે 2 સપ્ટેમ્બરે 10:30 વાગે છે. અને હવે લાસ્ટ આ કાળચક્રનો વિડીયો અહીંયા આવે છે. ઇટ હેઝ બીન ઓર્ગેનાઇઝ બાય જૈન ઇંગ્લિશ એજ્યુકેશન એન્ડ વેલ્યુઝ. ડિયર યંગસ્ટરો, this is something, you know, a value addition in your life. Kindly inculcate at this stage so that you operate independently on your later stage of the life. And this program is specifically, it has been done for you all to understand in the English, which is your subject of study since your childhood. So adhyatmik apni gujarati ma to chhe j, but this spirituality has been converted and has been translated into English. Kindly see the way it is going, and there are a lot of other degrees and everything notified in this. તો આને તમે થોડી એપને ડાઉનલોડ કરીને જાણશો એ આપણને સૌને નમ્ર વિનંતી. જય શ્રી.
What was the beginning of time? What is the age of the universe? Were humans primitive millions of years ago? Did we actually evolve from apes? What is the future of mankind? Will humans ever go extinct? Can we attain liberation in this birth? We all have numerous questions about our past, present and future. To find accurate answers, we must turn to the wisdom of Jain philosophy, which addresses these inquiries with great specificity. In the Karnama Yoga scriptures, the cyclic nature of time is explained in detail. Let's delve into these ancient teachings and explore the concept of the time cycle or Kal Chakra and find some answers. Time is divided into infinite equal cycles known as Kal Chakras. Each cycle is split into two halves. Picture two serpents joined head to head and tail to tail, forming a circle. The first half, called Utsarpini Kal, is the progressive or ascending cycle, moving from the tail of the serpent to its head. The second half of Sarpini Kal is the regressive or descending cycle, moving from the head back to the tail. During Utsarpini, aspects such as progress, development, strength, happiness, lifespan, physical attributes and religious trends improve from their worst to their best conditions. Conversely, during Avsarpini, these aspects decline from their best to their worst conditions. One Utsarpini and one Avsarpini together form one Kalpakal or one cycle. Each Utsarpini and Avsarpini last for 10 Kodakodi Sagars, making one complete time cycle a period of 20 Kodakodi Sagars. Kodakodi means 1 crore multiplied by 1 crore, and Sagar is an extremely long period of time comprising innumerable years. Each Utsarpini and Avsarpini is further divided into 6 unequal periods called Kal. The 6 Kals in the Avsarpini cycle are: first, Sushma Sushma, very happy. Second, Sushma, happy. Third, Sushma Dushma, happy, unhappy. Fourth, Dushma Sushma, unhappy, happy. Fifth, Dushma, unhappy. Sixth, Dushma Dushma, very unhappy. In the Utsarpini cycle, the Kals are in reverse order, starting from the very unhappy Dushma Dushma period and ending at the very happy Sushma Sushma period. Currently, we are in the fifth Kal, which is Dushma or the unhappy period of the Avsarpini phase. When the Avsarpini phase ends, the Utsarpini phase begins. This Kal Chakra repeats continuously, perpetuating forever. It is important to note that these changes occur only in the regions of Bharat and Airavat Kshetra of Dhai Dweep, Manushyalok. Currently, we are located in the southern Bharat Kshetra of Jambudweep. All other regions of the universe remain unaffected by these time cycles. The first three Kals in Avsarpini and the last three Kals in Utsarpini are the realms of enjoyment, ભોગ ભૂમિ. કોન્વર્સલી ધ લાસ્ટ થ્રી કાલ્સ ઇન અવસર્પિણી એન્ડ ધ ફર્સ્ટ થ્રી કાલ્સ ઇન ઉત્સર્પિણી આર ધ રેલ્મ્સ ઓફ લેબર કર્મભૂમિ. What are realms of enjoyment, bhogbhumi? The realms of enjoyment or bhogbhumis are characterized by an abundance of sensory pleasures and material comforts. The humans here do not struggle for any needs as all their desires are fulfilled by kalpavrikshas or the wish-fulfilling trees. In this realm, one reaps the fruits of the merits, punya, from their past lives. In Bhogbhumi, humans have enormous height of the body, very long lifespans, and are born with 64 innate skills and talents, excelling in areas like mathematics, literature, and art. They are free from the physical inconveniences of excretion. They eat but do not need to eliminate waste. This realm knows no day or night, no heat or cold. The environment is perpetually perfect, adorned with beautiful rivers, serene lotus-filled ponds, soft grass underfoot, and land abundant with precious gems and stones. There are no insects or other creatures with 2 to 4 senses. The inhabitants and animals possess an unbreakable adamantine bone structure known as Vajra Vrishabh Naraj Sanghanan, and their bodies are beautifully symmetrical. Sam Chaturastra Sansthan. Their physical strength is incredible, equal to 9,000 elephants. In Bhogbhumi, males and females live together harmoniously throughout their lives without children until the end of their lifespan. At that point, the female conceives twins, a boy and a girl. Upon their birth, the male dies with a sneeze and the female with a yawn. Their bodies disappear like camphor balls, leaving no trace. The twins grow up on their own and continue this cycle of life as a couple. There is no neuter sex in this realm, only males and females born as twins, as described. The needs and desires of these humans are effortlessly fulfilled by 10 kinds of wish-fulfilling trees known as Kalpavriksh. These trees provide homes, clothing, utensils, delicious food, fruits, sweets, harmonious music, jewelry, beautiful garlands of flowers, radiant lamps and bright light at night. Crime, enmity and vice are unknown here. The souls in Bhogbhumi are free from intense passions and as a rule are reborn in the heavens. Here, there is no possibility for the humans to practice renunciation, austerities or become ascetics and achieve liberation. Have you noticed? These souls enjoy every imaginable comfort without having to work for anything. Yet, the doors to liberation remain closed for them. Now, we shall delve into the special features of each of the time periods in Bhogbhumi. Special characteristics of the first Kal of Avsarpini, Sushma Sushma. This era is marked by the maximum enjoyment of sensory pleasures. Twins born in this time follow a rapid developmental cycle. They spend first 3 days sucking their thumb, next 3 days learning to sit, 3 days for walking unsteadily, another 3 days walking with balance, next 3 days acquiring all 64 skills, 3 days for adolescence, final 3 days attaining eligibility for right belief. Thus, it takes them only 21 days to reach this eligibility. Initially, humans are 36,000 feet tall, 6,000 dhanush, with with a lifespan of 3 palyas, the maximum for any human. 1 palya is also a very long period, comprising millions of years. This Kal, known as the best realm of enjoyment, Uttam Bhogbhumi, lasts for 4 Koda Kuni Sagas. As time progresses, their height and lifespans reduce, and towards the end, their height decreases to 24,000 feet, 4,000 dhanush, and their lifespan to 2 palyas. Special characteristics of the second Kal of Avsarpini, Sushma. Comfort and happiness are slightly less in this era. Known as the medium realm of enjoyment, Madhyam Bhogbhumi. Twins attain right belief eligibility in 35 days, progressing through similar milestones as in the first Kal, but over 5 days each. They eat every third day, consuming walnut-sized portions. This Kal lasts for 3 Koda Kuni Sagars. Initially, humans are 24,000 feet tall, 4,000 dhanush, with a lifespan of 2 palyas, decreasing to 12,000 feet, 2,000 dhanush, and 1 palya by the end. Special characteristics of the third Kal of Avsarpini, Sushma Dushma. This era, known as the least realm of enjoyment, Jaganya Bhogbhumi, is marked by reduced comforts. Twins attain right belief eligibility in 49 days, with milestones spanning 7 days each. This Kal lasts for 2 Koda Kuni Sagars. They eat every other day, consuming gooseberry-sized portions. Initially, humans are 12,000 feet tall, 2,000 dhanush, with a lifespan of 1 palya, decreasing to 3,000 feet, 500 dhanush, and a lifespan of 1 crore purva by the end. 1 purva equals 70,56,000 crore years. As this Kal ends, the wish-fulfilling trees wither, marking the transition from realm of enjoyment Bhogbhumi to realm of labor Karmabhumi, causing fear and mayhem among humans. To guide them, 14 creatures known as Kulkars are born during this transition. The last Kulkar gives birth to the first Tirthankar of the current era. Shri Nabirai was the last Kulkar, and his son Shri Rishabdev was the first Tirthankar of this era. Now let us understand the significance of realms of labor, Karmabhumi. Karmabhumi is characterized by the need for hard work and labor to survive. Unlike Bhogbhumi, where Kalpavriksh effortlessly fulfill desires, in Karmabhumi, people must work for their sustenance. In the current time cycle, during the transition from Bhogbhumi to Karmabhumi, King Rishabdev taught the citizens how to earn a livelihood by introducing them to 6 types of occupations, Shatkarma. They are, first, Asi, livelihood based on swordsmanship. Second, Masi, livelihood based on writing skills. Third, Krishi, livelihood through agriculture. Fourth, Vidya, livelihood through knowledge of skills. Fifth, Vanijya, livelihood through trade and commerce. Sixth, Shilp, livelihood through craftsmanship. It is because of these 6 karmas or occupations, this era is known as Karmabhumi. While Karmabhumi marks the end of the material comforts provided by Bhogbhumi, it also signals the advent of Tirthankars and the beginning of the path to liberation, which was absent in Bhogbhumi. Let us understand the special characteristics of the 3 Kals in Karmabhumi. Special characteristics of the 4th Kal of Avsarpini, Dushma Sushma. In this era, humans eat once a day. At the beginning of this kaal. Their height starts at 500 dhanush, 3000 feet, and reduces to 7 hath, 10.5 feet by the end. Lifespan decreases from 1 crore purva in the beginning to 120 years towards the end. This kaal lasts for 1 kodapudi sagar minus 42,000 years. In the fourth kaal, 63 extraordinary men known as Shalaka Purush take birth. These include 24 Tirthankars, 12 Chakravartis, 9 Balbhadras, 9 Narayans and 9 Pratinarayans. This makes a total of 63 Shalaka Purush. Exclusively in this kaal, liberation is achievable. Here, humans can take ascetic vows, diksha, practice pure meditation, shukla dhyan, ascend the ladder of annihilation, shapak shreni, and achieve liberation. Humans in this kaal can also accumulate the worst karma and be reborn in the seventh hell. Both these outcomes, attaining liberation or being reborn in hell, were not possible in Bhogbhumi. Individuals born in the fourth kaal can attain liberation during the fifth kaal, but those born in the fifth kaal cannot achieve liberation in that same birth. Let us now see the next kaal, the Dushma.
ప్రసన్నమూర్తి భగవతి మాతను కృపావళి ఆది సర్వజ్ఞాని పరమాత్మను సత్య సనాతన దిగంబర్ జైన ధర్మను జయ హో. నిజ నిధి నిజ మే బతాయి యహ అనంత ఉపకార హై.